વચનામૃત ગઢડા છેલ્લાનું 37મું. પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપના જ્ઞાને કરીને ભગવાનના સુખનો અનુભવ એકવાર થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય ન થાય એ વિશે કૃપાવચન. સંવત 1885ના વૈશાખ સુધી ત્રીજીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ કાળ ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેશ્રી શાહુકાર હોય ને તેને પ્રારબ્ધાનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્રપણું આવી ગયું, તેણે કરીને ખડધાન ખાવા મળે અથવા દોડીની ભાજી મળે તથા કોઠા બોરા બાફેલી પીપર્યો ઇત્યાદિ જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય, પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્યવાળી ચીજું કોઈને ન મળે એવી મંગાવીને ખાધી હોય તે સર્વે સાંભળી આવે ને મનમાં એમ ઘાટ કરે છે, એવી એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું, એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે તે સાંભળી આવે ને જે પ્રથમથી જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે. તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એક વાર યથાર્થપણે જાણ્યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો થકો જ સુખ દુઃખને પ્રારબ્ધાનુસારે ભોગવે પણ તે સુખને ભૂલી ન જાય. અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી ને તેનો અનુભવ થયો નથી તે શું સંભાળે, એ તો પશુ જેવો છે. હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ, જે ભગવાનનો જેવો આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિ જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી ને ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું એવા ભગવાન છે ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વેમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને એ સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને ધ્યેય છે ને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે. અને જેમ ચારે કોરે લાખો કાચના પૂતળા હોય ને તેના મધ્યને વિશે એક પુરુષ ઊભો હોય ત્યારે તે સર્વે પૂતળાને વિશે તે એકલો જ અનેક રૂપે દેખાય, તેમ એક ભગવાન છે તે પોતાના ધામ રૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અનેક બ્રહ્માંડને વિશે રહ્યા જે સર્વે જીવના સમૂહ તેમને વિશે તેમના યથા યોગ્ય કર્મ ફળ પ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે જેવા પોતે છે તેવા જ દેખાય છે. તે કહ્યું છે જે
ક્ષેત્રજ્ઞમ ચાપિ માં વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત.
અને સર્વ જીવના જીવન છે ને એ ભગવાન વિના એ જીવ કંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થતો. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે, જેમ કોઈક સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે તેમ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગ કળાના સામર્થ્ય કરીને સર્વે ક્રિયાને કરે છે. અને જેમ અગ્નિ જે તે કાષ્ટને વિશે ને પાષાણને વિશે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કાષ્ટ પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન તો પ્રથમ કાચનું દ્રષ્ટાંત દીધું તેવી રીતે સર્વ જીવને વિશે રહ્યા છે. તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે. અને એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે એ ભગવાન, તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં. તે ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં. જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વિસરતું નથી તેમ. અને આ વાર્તા સાસારું કરીએ છીએ તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે પણ કદાચિત દેશકાળ પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે તો જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય. અને એવો દ્રઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય જે મારું અકલ્યાણ થશે. અને આવો યોગ રહેવો તે બહુ દુર્લભ છે ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે. કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય માટે આ વાર્તા કરી છે. ઇતિ વચનામૃત ગઢડા છેલ્લાનું 37મું.
ગઢડા છેલ્લાના 37મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય એક છે જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારા જેવો બીજા કોઈનો આકાર નથી ને અમારા વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરે છે ને અમારા જેવો બીજો કોઈ નથી અને અમારા ધામમાં અમારા ભક્ત છે તેનો આકાર અમારા જેવો જ છે તો પણ તે પુરુષ છે અને અમે પુરુષોત્તમ છીએ ને એ મુક્તોથી શ્રેષ્ઠ છીએ ને એ મુક્તોને ઉપાસ્ય ને સ્વામી છીએ ને એ મુક્તો અમારા મહિમાના પારને પામતા નથી એવા દિવ્ય મૂર્તિ નિર્ગુણ ને ધ્યેય છીએ અને અમારું ધ્યાન કરનારા નિર્ગુણ થઈ જાય છે અને અમારા ધામની વિશે એક દેશને વિશે રહ્યા થકા અનેક બ્રહ્માંડમાં કર્મ ફળ પ્રદાતાપણે અંતર્યામી રૂપે રહ્યા છીએ અને જેવા અક્ષરધામમાં છીએ તેવા અહીં દેખાઈએ છીએ ને સર્વે જીવોના જીવન છીએ અને સિદ્ધેશ્વર છીએ અને અમારું સ્વરૂપ બીજી રીતનું એટલે અક્ષરાદિક સર્વેથી અતિ વિલક્ષણ છે અને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા દેખાઈએ છીએ. આવું અમારું જ્ઞાન થયું હોય ને અમારી ભક્તિ કરી હોય તો તે ક્યારેય વિસરી જાય નહીં ને તેના જીવનું સારું થાય. પ્રશ્ન એક. ચારે કોરે લાખો કાચના પૂતળા હોય તેના મધ્યની વિશે એક પુરુષ ઊભો હોય તે પુરુષ સર્વે પૂતળામાં દેખાય તેમ અમે ધામમાં રહ્યા થકા અનેક બ્રહ્માંડની વિશે જીવ જીવ પ્રત્યે કર્મ ફળ પ્રદાતાપણે અંતર્યામી રૂપે રહ્યા છીએ એમ શ્રીજી મહારાજે કહ્યું. અને કાર્યાણીના ચોથા વચનામૃતમાં પણ જેમ દર્પણની વિશે સભા જણાય છે તેમ જીવની વિશે અમે જણાઈએ છીએ એમ કહ્યું છે. અને લોયાના ચોથા વચનામૃતમાં મધ્યના કાચના મંદિરમાં પુરુષ ઊભો હોય તે ફરતી કાચની ઓરડીઓમાં દેખાય તેમ અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જ અનંત કોટી બ્રહ્માંડને વિશે અનંત રૂપે દેખાઈએ છીએ એમ કહ્યું છે. તે જીવ જીવ પ્રત્યે જેવા ધામમાં છે એવા જ રહ્યા હોય તો જીવના કલ્યાણ કરવા સારું લોયાના ચોથા વચનામૃતમાં કહ્યું તેવી રીતે બ્રહ્માંડમાં દેખાવાની કાંઈ જરૂર રહી નહીં, કેમ જે અક્ષરધામમાં છે તેવા જ જીવમાં હોય તો જીવના કલ્યાણ થઈ જવા જોઈએ, માટે તે કેવી રીતે સમજવું? ઉત્તર એક. આમાં સર્વ જીવના સમૂહને વિશે ફળ પ્રદાતાપણે અંતર્યામી રૂપે રહ્યા છીએ એમ જે કહ્યું છે તે તો અંતર્યામી રૂપે પોતાના તેજ દ્વારે રહ્યા છે અને જેવા છીએ તેવા દેખાઈએ છીએ એમ જે કહ્યું તે તો ધ્યાને કરીને મૂર્તિને જોઈ શકે એવા જે પોતાના ભક્ત તેને જ દેખાઈએ છીએ એમ કહ્યું છે. પણ સર્વેને દેખાઈએ છીએ એમ નથી કહ્યું, માટે તેજ દ્વારે જ સર્વે જીવોને વિશે રહ્યા છે, તે તેજ દ્વારે મૂળ અક્ષરને વિશે પણ રહ્યા છે અને મૂળ અક્ષર દ્વારે વાસુદેવ બ્રહ્મને વિશે રહ્યા છે અને બ્રહ્મ દ્વારે મૂળ પુરુષને વિશે રહ્યા છે અને જીવોમાં તો મૂળ પુરુષ દ્વારે રહ્યા છે. તે પ્રથમના 13મા વચનામૃતમાં પુરુષ પ્રકૃતિ રૂપ જે અમારી શક્તિ તેણે સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છીએ. અને પ્રથમના 46મા વચનામૃતમાં પ્રકૃતિ જે માયા તેના કાર્યને વિશે અન્વય વ્યતિરેકપણું તે મૂળ પુરુષનું જ છે એમ કહ્યું છે. માટે જીવમાં પુરુષ દ્વારે જ રહ્યા છે. અને મધ્યના 13મા વચનામૃતમાં જે જે પદાર્થ અમારા સંબંધને પામે તે નિર્ગુણ થઈ જાય છે અને આમાં પણ જે અમારું ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એમ કહ્યું છે. માટે જે સંબંધને પામે તથા ધ્યાન કરે તે નિર્ગુણ થઈ જાય તો જીવમાં સાક્ષાત રહ્યા હોય તો જીવ નિર્ગુણ કેમ ન થાય? અને પ્રથમના 27મા વચનામૃતમાં આવે લક્ષણે યુક્ત થાય તેને વિશે અમે સર્વ પ્રકારે નિવાસ કરીએ છીએ તો જો પહેલાથી જ રહ્યા હોય તો સર્વ પ્રકારે નિવાસ કરવાનું શું કરવા કહે? અને છેલ્લાના 27મા વચનામૃતમાં પાંચ વર્તમાને યુક્ત હોય તેને જ અમારો સંબંધ હોય છે. માટે જીવમાં તો અંતર્યામીપણે પોતાના તેજ દ્વારે જ રહ્યા છે, તે પણ પાત્રની તારતમ્યતાએ રહ્યા છે. તે પ્રથમના 41મા વચનામૃતમાં જેવા અક્ષરમાં છીએ તેવા પુરુષ પ્રકૃતિમાં નથી અને જેવા પુરુષ પ્રકૃતિમાં છીએ તેવા પ્રધાન પુરુષમાં નથી અને પ્રધાન પુરુષમાં છીએ તેવા મહત્તત્વમાં નથી અને તેવા અહંકારમાં નથી ને તેવા 24 તત્વમાં નથી ને તેવા વૈરાજમાં નથી ને વૈરાજમાં છીએ તેવા વિષ્ણુ બ્રહ્મા શિવમાં નથી અને જેવા એ ત્રણમાં છીએ તેવા મનુષ્યમાં નથી ને મનુષ્યમાં છીએ તેવા પશુ પક્ષીમાં નથી એમ કહ્યું છે. માટે તેજ દ્વારે પણ પાત્ર પ્રમાણે રહ્યા છે. અને સારંગપુરના 5મા વચનામૃતમાં પણ બદ્ધ જીવ તથા મુક્ત જીવ તથા ઈશ્વર તથા અક્ષર તેને વિશે અન્વયપણે રહ્યા છીએ અને વ્યતિરેક સ્વરૂપે તો મૂળ અક્ષરાદિક સર્વેથી પર છીએ એમ કહ્યું છે. અને પ્રથમના 64મા વચનામૃતમાં જેમ સૂર્ય પોતાના પ્રકાશનો આત્મા છે તેમ અમે અમારા તેજના આત્મા છીએ, અને અમારું તેજ મૂળ અક્ષરનું આત્મા છે એમ કહ્યું છે. માટે શ્રીજી મહારાજ તો મૂળ અક્ષરાદિક સર્વેથી પર છે ને સર્વેને અગમ્ય છે ને પોતાના તેજરૂપ ધામને વિશે જ મૂર્તિમાન રહ્યા છે. તે મૂર્તિના દર્શન તો એમના મુક્તને જ છે, પણ બીજા કોઈને નથી. અને જ્યારે જીવોના આત્યંતિક કલ્યાણ કરવા સારું પૃથ્વીને વિશે મનુષ્ય રૂપે દર્શન આપે ને એમના મુક્તને યોગે કરીને જેને શ્રીજી મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય ને એમની ઉપાસના ધ્યાન ભજન કરે ને એમની આજ્ઞા પાળે, ત્યારે જ આત્યંતિક કલ્યાણ થાય છે ને દર્શન પણ ત્યારે જ થાય છે. અને કાર્યાણીના 4મા વચનામૃતમાં પણ અન્વયપણે રહ્યા છે તેનો ખુલાસો એમાં જ પહેલા પ્રશ્નોત્તરમાં કર્યો છે. અને કાચની ઓરડીઓની તથા પૂતળાની મધ્યે પુરુષ ઊભો હોય તે બધે દેખાય છે તેમ અમે દેખાઈએ છીએ એમ કહ્યું. તે તો સમજાવવા સારું દ્રષ્ટાંત દીધું છે, પણ પુરુષ તો જડ ને અસમર્થ છે, તે બધે દેખાવા સમર્થ નથી. અને ભગવાન તો સમર્થ છે ને સર્વજ્ઞ છે. માટે જીવોના કલ્યાણને અર્થે જેવા અક્ષરધામમાં છે તેવા જ અનંત બ્રહ્માંડમાં દર્શન આપે છે, પણ પુરુષની પેઠે પ્રતિબિંબ નથી દેખાતું, પુરુષનો તો આભાસ પડે છે. માટે જડ વસ્તુનું દ્રષ્ટાંત ચૈતન્ય વસ્તુને સર્વ પ્રકારે સાદ્રશ્ય થાય જ નહીં. ઇતિ ગઢડા છેલ્લાના 37મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.